એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એમ કહી શકાય કે અનોખા પુસ્તકની સફરે નીકળવાના છીએ. એક એવું પુસ્તક જે આપણને આપણી આસપાસની રોજિંદી જગ્યાઓ તરફ એક નવી જ નજરથી જોતા શીખવાડે છે. આપણે વાત કરીશું ફ્રેન્ચ ફિલોસોફર ગેસ્ટોન બેચલાર્ડના ખૂબ જ જાણીતા પુસ્તક સ્થાનનું કાવ્યશાસ્ત્ર એટલે કે ધ પોએટિક્સ ઓફ સ્પેસ વિશે.
હા, નમસ્કાર. અને આ પુસ્તક ખરેખર તમે કહ્યું એમ આપણને એક જુદી જ રીતે વિચારવા પ્રેરે છે. તે જાણે પૂછે છે આપણું ઘર એ શું ખાલી ચાર દિવાલો છે કે પછી આપણા વિચારો, આપણા સપના, આપણી યાદોનો એક ભાગ છે. અને અત્યારના સમયમાં જ્યારે આપણે ઘણીવાર જગ્યાની તંગી અનુભવીએ છીએ કે પછી વર્ચ્યુઅલ દુનિયામાં ખોવાયેલા રહીએ છીએ, ત્યારે આપણી આ ભૌતિક જગ્યાઓ, ખાસ કરીને આપણું ઘર, આપણા મન પર, આપણી લાગણીઓ પર કેવી અસર કરે છે એ સમજવું કદાચ વધુ જરૂરી બની ગયું છે.
1884 થી 1962 સુધીનું એમનું જીવન, એમની કારકિર્દીની સફર જ જુઓ ને. પહેલાં પોસ્ટમેન હતા, પછી વિજ્ઞાન ભણ્યા, એમાંય પાછું વિજ્ઞાનના દર્શનશાસ્ત્રમાં ડોક્ટરેટ કર્યું અને ત્યાંથી વળીને કલ્પના અને કવિતાના ફિલસોફ બન્યા. આવી સફર તો ભાગ્યે જ કોઈ નહીં હોય.
સાચી વાત છે, એકદમ અસામાન્ય કહી શકાય. અને આ જ વસ્તુ, આ જે વૈવિધ્ય છે એમના અનુભવમાં, એ જ એમના દૃષ્ટિકોણને ખાસ બનાવે છે. બેચલર્ડમાં તમે જુઓ તો એક બાજુ વૈજ્ઞાનિક જેવી ચોકસાઈ, તર્કબદ્ધ વિચારસરણી, અને બીજી બાજુ કવિતા માટેની ઊંડી સમજ, એકદમ સંવેદનશીલતા, જાણે બે અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાત એક જ વ્યક્તિમાં હોય.
હા, એ બહુ રસપ્રદ મિશ્રણ છે.
અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે ઘર જેવી ભૌતિક રચના અને આપણો આંતરિક આત્માનો અનુભવ, એ બે વચ્ચે જે અંતર છે, જે ખાલીપો છે, તેને કવિતા દ્વારા, કાવ્યાત્મક છબીઓ દ્વારા પૂરવાનો પ્રયાસ કરવો, એ કવિતાને મુખ્ય પુરાવો ગણતા હતા, જાણે કવિઓ આત્માના મૂળ સાક્ષી ન હોય.
તો પુસ્તકનો મૂળભૂત વિચાર શું છે? બેચલર્ડ શું કહેવા માંગે છે?
મુખ્ય વાત એ છે કે આપણી જે ઘનિષ્ઠ જગ્યાઓ છે, ખાસ કરીને બાળપણનું ઘર, એ ખાલી રહેવાની જગ્યા નથી. એ તો આપણું પ્રથમ બ્રહ્માંડ છે, એવી જગ્યા જે આપણી ચેતના, આપણી સ્મૃતિઓ અને આપણી કલ્પના શક્તિને ઘડે છે.
એટલે એ જગ્યા ફક્ત બહાર નથી, પણ આપણી અંદર પણ વસી જાય છે, એમ?
બરાબર. એ આપણી અંદર એવી રીતે વણાઈ જાય છે કે દુનિયાને જોવાની આપણી રીત પણ તેનાથી પ્રભાવિત થાય છે. અને આ સમજવા માટે તેઓ એક ખાસ પદ્ધતિ વાપરે છે, જેનું નામ છે ટોપો એનાલિસિસ.
ટોપો એનાલિસિસ, આ થોડું સમજાવશો?
હા, ટોપો એટલે સ્થાન અને એનાલિસિસ એટલે વિશ્લેષણ. સરળ શબ્દોમાં, આપણી જે પ્રિય ઘનિષ્ઠ જગ્યાઓ છે એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ. પણ અહીં એક બહુ મહત્વનો તફાવત છે. સામાન્ય રીતે જે મનોવિશ્લેષણ થાય છે એ ભૂતકાળના દુઃખ, ડર કે આઘાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
હા, જેમ કે કોઈ ઘરના ભોયરાને અંધારા, ડર કે દબાયેલી વાતો સાથે જોડે.
બરાબર. પણ બેચલર્ડ આનાથી બિલકુલ ઉલટું કરે છે. તે સુખદાયક જગ્યાઓ, એટલે કે ફેલિસિટસ સ્પેસીસ પર ફોકસ કરે છે. એટલે કે એવી જગ્યાઓ જે આપણને ખુશી આપે, શાંતિ આપે, સુરક્ષાનો અનુભવ કરાવે, પ્રેરણા આપે.
ઓ, એટલે નકારાત્મકતાને બદલે સકારાત્મક અનુભવો પર ધ્યાન.
ચોક્કસ. બેચલર્ડ માને છે કે આ જે સુખદાયક અનુભવો છે એ જ આપણી માનસિક શક્તિના, આપણી આંતરિક મજબૂતીના સાચા સ્ત્રોત છે.
તો પુસ્તકનો હેતુ એ બતાવવાનો થયો કે આપણી કલ્પના શક્તિ છે એ જ ઈંટો અને પથ્થરના મકાનને ઘરમાં પરિવર્તિત કરે છે. એક એવું ઘર જે ફક્ત ભૌતિક નથી, પણ આપણી યાદો અને આપણા સપનાઓથી બનેલું છે.
બરાબર. પુસ્તક આપણને જાણે આવા એક સાંકેતિક સ્મૃતિઓના ઘરની યાત્રા પર લઈ જાય છે. એક એવું ઘર જે આપણા બધાના અનુભવોનું બનેલું છે.
અને આ યાત્રા માટે એ કવિતાનો સહારો લે છે, એમ તમે કહ્યું?
હા, એમનો મુખ્ય સાધન કવિતા જ છે. તેઓ રિલ્કે, બોદલેર, એડગર એલન પો, બોસ્કો જેવા કવિઓની રચનાઓનું વિશ્લેષણ કરે છે. એ માને છે કે કવિઓ પોતાની સંવેદનશીલતાથી જગ્યાના એવા સૂક્ષ્મ અનુભવને શબ્દોમાં પકડી શકે છે જે કદાચ વૈજ્ઞાનિક ભાષા વર્ણવી ન શકે. એટલે આ પુસ્તક અંતે તો આપણી જાતને અને આપણી આસપાસની દુનિયાને સમજવાની એક નવી જ કાવ્યાત્મક રીત સૂચવે છે.
ચાલો તો હવે પુસ્તકને કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ વાત કરીએ. બેચલર્ટ શરૂઆત ઘરના મૂળ વિચારથી કરે છે, નહીં? ઘર એટલે દુનિયા સામે આપણો બચાવ, આપણો પોતાનો ખૂણો. પણ એનાથી આગળ વધીને એ આપણા વિચારો, આપણા સપનાઓને સાચવવાનું, ઉછેરવાનું સ્થાન પણ છે.
બરાબર. અને તમે પેલી ઘરની ઊભી રચનાની વાત કરી હતી, ભોયરું અને મેડી. એ ખાલી સ્થાપત્ય નથી, પણ એના મનોવૈજ્ઞાનિક અર્થ પણ છે.
હા, એ શું?
બેચલર્ટના મતે ભોયરું, સેલર, ઘણીવાર આપણા અચેતન મન સાથે, અંધારા સાથે, અતાર્કિક ભય સાથે જોડાયેલું હોય છે. આપણે ત્યાં જતા ડરીએ કદાચ. જ્યારે મેડી કે અગાસી એ ઉપર તરફ છે, પ્રકાશ તરફ, આકાશ તરફ, એટલે એ સ્પષ્ટતા, તર્ક, ઉચ્ચ વિચારો સાથે જોડાયેલી છે. આ જે ઊભી ધરી છે ઘરની, એ જાણે આપણા માનસિક જીવનનું જ પ્રતિબિંબ છે.
અને આ મોટા ઘરની સાથે સાથે તે ઝૂંપડીની પણ વાત કરે છે, એ કેમ?
હા, ઝૂંપડી એ એકદમ મૂળભૂત આદિમ આશ્રયનું પ્રતીક છે, તાત્કાલિક રક્ષણ, એક એવી જગ્યા જ્યાં વ્યક્તિ દુનિયાથી વિખૂટો પડીને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે, એકદમ સંકેન્દ્રિત અસ્તિત્વ.
મને પહેલો મુદ્દો પણ રસપ્રદ લાગ્યો, ઘર અને બહારની દુનિયા એટલે કે બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ. પ્રકરણ 2માં તેઓ સમજાવે છે કે ઘર આપણને ફક્ત બહારના ભયથી બચાવતું નથી, પણ એ ભયનો અનુભવ પણ કરાવે છે, પણ સલામત રીતે.
હા, એ બહુ મહત્વનો મુદ્દો છે.
જેમ કે બહાર ધોધમાર વરસાદ પડતો હોય કે તોફાન હોય, અને આપણે ઘરની બારીમાંથી એને જોઈએ.
બરાબર, એ અનુભવ જ જુદું હોય છે. એક બાજુ તોફાનની ભયાનકતા, એનો અવાજ, એની શક્તિ, અને બીજી બાજુ ઘરની હૂંફ, ઘરની સુરક્ષા, આ બંનેનો અનુભવ એક સાથે થાય છે. અને આને જ બેચલર્ટ આંતરિક અને બાહ્યનો દ્વંદ્વાત્મક સંબંધ કહે છે.
એટલે એકબીજાના વિરોધથી બંનેનો અર્થ વધુ સ્પષ્ટ થાય છે.
હા, બરાબર. ઘરની શાંતિ અને સુરક્ષાનું મૂલ્ય બહારની અશાંતિ કે ભયને કારણે જ તો સમજાય છે. અને આ જ સિદ્ધાંત ઘરની અંદરની નાની નાની જગ્યાઓ પર પણ લાગુ પડે છે, જેમ કે ખાના, પેટીઓ, કબાટ.
અચ્છા, એ કઈ રીતે? એ તો વસ્તુઓ મૂકવાની જગ્યાઓ છે.
હા, પણ બેચલર્ટ એને માત્ર સંગ્રહના સાધન તરીકે નથી જોતા. એને ગુપ્તતા, સિક્રેસી અને સ્મૃતિ, મેમરીના રૂપક તરીકે જુએ છે, આપણા મનના ખાનગી ખૂણા જેવા.
ઓ,
વિચારો, જ્યારે આપણે કોઈ જૂનું બંધ ખાનું ખોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણે ફક્ત અંદર પડેલી વસ્તુઓ નથી જોતા, ક્યારેક કોઈ ભૂલાઈ ગયેલી યાદતાજી થઈ જાય, કોઈ જૂની લાગણી પાછી અનુભવાય.
હા, એવું બને છે.
એ જાણે હું મારા રહસ્યોનો માલિક છું એ ભાવનાનું મૂળ સ્વરૂપ છે. એ આપણી અંગત યાદો અને ખજાના સાચવવાની જગ્યાઓ છે.
અને પછી આવે છે પ્રકૃતિમાંથી લીધેલા ઘરના પ્રતીકો, માળો અને શંખ. આ બંને આશ્રયના જ પ્રતીક છે, પણ એમાં શું તફાવત છે?
હા, બંને આશ્રય છે, પણ થોડો ફરક છે. માળો, નેસ્ટ, એ રચનાનું, નિર્માણનું પ્રતીક છે. પક્ષી એને પોતાના શરીરથી, પોતાની હૂંફથી અંદરથી બહારની તરફ બનાવે છે. એટલે માળો એ હૂંફ, સુરક્ષા અને પ્રાથમિક આરામનું એક સંપૂર્ણ ચિત્ર છે. બેચલર્ટ માટે એ સુખદાયક જગ્યાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અને શંખ?
શંખમાં પણ રહેઠાણ છે, પણ એમાં પાછા હટવાનો, સંકોચાવાનો ભાવ વધુ પ્રબળ છે. શંખની અંદર રહેલું જીવ પોતાની જાતને દુનિયાથી લગભગ સંપૂર્ણપણે અલગ કરી શકે છે.
હા, એ તો છે.
એટલે કવિઓ ઘણીવાર શંખની છબીનો ઉપયોગ એકાંત, ઊંડા ચિંતન કે પછી સર્જનાત્મકતા માટે જરૂરી એવા આત્મસંરક્ષણના ભાવને દર્શાવવા કરે છે. પેલું કહેવાય છે ને, પોતાના કોચલામાં ભરાઈ જવું. અહીં એનો અર્થ સકારાત્મક પણ હોઈ શકે છે, પોતાની જાતને સુરક્ષિત રાખીને વિચારવું.
આ બધી વાતોમાં એક વસ્તુ સ્પષ્ટ દેખાય છે કે બેચલર્ટ સાવ સામાન્ય લાગતી જગ્યાઓ અને વસ્તુઓને પણ કેટલું ઊંડાણપૂર્વક જુએ છે. જેમ કે ઘરનો ખૂણો, કોર્નર, આપણે ભાગ્યે જ એના પર ધ્યાન આપીએ છીએ.
બરાબર. પણ બેચલર્ટ એને બહુ મહત્વ આપે છે. તેઓ ખૂણાને સ્થિરતાનું આશ્રયસ્થાન કહે છે. વિચારો, જ્યારે આપણે કોઈ ખૂણામાં બેસીએ છીએ ત્યારે શું થાય છે? બે બાજુથી દિવાલનું રક્ષણ મળે છે.
હા,
આપણે ત્યાં જાણે સ્થિર થઈ જઈએ છીએ. શારીરિક રીતે તો ખરું જ, પણ માનસિક રીતે પણ. એ જગ્યા આપણને દુનિયાથી થોડા અલિપ્ત રહીને આપણી કલ્પનાને મુક્તપણે વિહરવા દે છે. એટલે જ એ દિવાસ્વપ્ન જુનાર માટે શ્રેષ્ઠ જગ્યા છે.
ત્યાં જાણે હું અને મારું સ્થાન એક થઈ જાય છે.
બિલકુલ, એ જ ભાવ. હું તે જગ્યા છું જ્યાં હું છું.
અને આ દિવા સ્વપ્નની વાત આવી, બેચલર માટે આ બહુ અગત્યનો ખ્યાલ છે નહીં? આપણે તો ઘણીવાર એને સમયનો બગાડ માની લઈએ છીએ.
હા, પણ બેચલર એવું નથી માનતા. એ દિવા સ્વપ્નને નિષ્ક્રિયતા નથી ગણતા, પણ ચેતનાની એક ઊંડી અને સર્જનાત્મક સ્થિતિ માને છે. અને ઘરની આ જે બધી ઘનિષ્ઠ જગ્યાઓ છે, ખૂણો હોય, આરામ ખુરશી હોય, બારી પાસેની બેઠક હોય, એ જાણે દિવા સ્વપ્ન માટે બનાવેલા માળા છે.
સરસ રૂપક છે,
જ્યાં આપણું મન કોઈ ભય વગર સુરક્ષિત રીતે પોતાની કલ્પનાની ઉડાન ભરી શકે.
પુસ્તકમાં આગળ જતા તેઓ માપના ખ્યાલ સાથે પણ જાણે રમત કરે છે. લઘુચિત્ર અને આંતરિક વિશાળતા, આ શું છે?
હા, આ પણ બહુ રસપ્રદ છે. લઘુચિત્ર એટલે નાની વસ્તુઓમાં મોટી દુનિયા જોવાની ક્ષમતા. જેમ કે એક ઢીંગલીનું ઘર,
ઓકે,
એ ભલે નાનું હોય પણ બાળકની કલ્પનામાં તો એ એક આખું સંપૂર્ણ ઘર છે. નાની વસ્તુઓ ક્યારેક મોટા અર્થને મૂલ્યને પોતાની અંદર સમાવી લે છે, એને કેન્દ્રિત કરે છે.
અને આ આંતરિક વિશાળતા,
એ આનાથી વિરુદ્ધ છે. જ્યારે આપણે કોઈ અત્યંત વિશાળ દ્રશ્ય જોઈએ, જેમ કે રાત્રે તારાઓથી ભરેલું આકાશ કે અનંત લાગતો સમુદ્ર કે ગાઢ જંગલ, ત્યારે આપણી ભૌતિક હાજરી ભલે નાની હોય પણ આપણી ચેતના, આપણું મન એ વિશાળતા સાથે જાણે એકાકાર થઈ જાય છે, વિસ્તરે છે. આપણે આપણી અંદર જ એ વિશાળતાનો અનુભવ કરી શકીએ છીએ. એટલે બેચલર્ડ કહે છે, દુનિયા ભલે મોટી હોય પણ આપણામાં તે ઊંડી છે, આંતરિક અનુભવની ઊંડાઈ.
અને પુસ્તકના અંત તરફ તેઓ ફરી પાછા પેલી બહાર અને અંદરની વાત પર આવે છે અને સાથે ગોળાકાર રાઉન્ડનેસની છબી પર પણ વિચાર કરે છે, જાણે બધું સમેટી લેતા હોય.
હા, નવમું પ્રકરણ એક રીતે જોઈએ તો આખા પુસ્તકમાં ચર્ચાયેલી અંદર અને બહારની થીમનું એક દાર્શનિક સંકલન છે. દરવાજા, બારીઓ, ઉમરા, આ બધું શું છે? એ હદ પણ છે અને જોડાણ પણ છે, અવરોધ પણ છે અને ખુલ્લાપણું પણ.
બરાબર.
તે બતાવે છે કે આપણી અંદરની દુનિયા અને બહારની દુનિયા વચ્ચેની જે રેખા છે, એ કેટલી તરલ છે, કેટલી છિદ્રાળુ છે. એ કોઈ કડક દિવાલ નથી.
અને દસમું પ્રકરણ, ગોળાકારની ઘટનાશાસ્ત્ર.
એમાં ગોળાકારની છબી પર ધ્યાન છે. પરપોટો, પૃથ્વી, કોઈ ફળ, અખરોટ, ગોળાકાર આકારમાં એક પ્રકારની સંપૂર્ણતા છે, આત્મનિર્ભરતા છે. જાણે એનું કેન્દ્ર અને એની પરિઘ બધું જ એની અંદર સમાયેલું છે. બેચલર સૂચવે છે કે અસ્તિત્વ પોતે જ એની શુદ્ધ અવસ્થામાં ગોળાકાર છે, સંપૂર્ણ, શાંત, કેન્દ્રિત.
વાહ, ખૂબ ગહન વિચારો છે. તો આટલી બધી ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? મારા મતે પહેલું તો એ કે આપણી જગ્યાઓ માત્ર જડ નથી, આપણી કલ્પના એમને જીવંત બનાવે છે.
બરાબર. આ જ બેચલર્ડની વસવાટ કરેલી જગ્યાની ઘટનાશાસ્ત્ર, ફિનોમિનોલોજી ઓફ ઇનહેબિટેડ સ્પેસ, સિદ્ધાંતો પર નહીં પણ જીવંત અનુભવ પર ભાર મૂકવો. બીજો મુખ્ય વિચાર જે આપણે વારંવાર ઉલ્લેખ્યો, તે બાળપણના ઘરની અગત્યતા. એ આપણા માનસનો પાયો છે, આપણી સુરક્ષા અને ઓળખનો પહેલો સંદર્ભ. એ હંમેશા આપણી સાથે રહે છે, ભલે આપણે ત્યાં ન રહેતા હોઈએ.
અને ત્રીજું, પેલો ટોપો એનાલિસિસ અને સુખદાયક જગ્યાનો ખ્યાલ. આપણા મનને સમજવા માટે આપણી ખુશી આપતી જગ્યાઓનો અભ્યાસ કરવો. નકારાત્મકતા કે આઘાતને બદલે આનંદ, આરામ અને માનસિક શક્તિના સ્ત્રોતો પર ધ્યાન આપવું. મને લાગે છે કે આજના તણાવભર્યા જીવનમાં આ બહુ મહત્વનું છે.
ચોક્કસ, ખૂબ જ પ્રસ્તુત વિચાર છે. અને ચોથો મુદ્દો, જે પણ એટલો જ મહત્વનો છે, દિવા સ્વપ્નનું મહત્વ. બેચલર્ડ આપણને યાદ અપાવે છે કે શાંત બેસીને વિચારવું, કલ્પના કરવી એ સમયનો બગાડ નથી, એ તો આપણી આંતરિક સમૃદ્ધિ અને સર્જનાત્મકતા માટે જરૂરી ખોરાક છે.
અને પાંચમું, જગ્યાના પેલા દ્વંદ્વાત્મક સંબંધો. અંદર અને બહાર, ભોયરું અને મેડી, નાનું અને મોટું, આ વિરોધાભાસો આપણા અનુભવને વધુ ગહણ અને અર્થપૂર્ણ બનાવે છે.
હા, આ બધા મુખ્ય વિચારો કહી શકાય.
જો આપણે આ વિચારોને આજના ગુજરાત કે ભારતના સંદર્ભમાં જોઈએ તો, જેમ કે શહેરોમાં નાના ફ્લેટમાં રહેતા લોકો અને ગામડામાં મોટા પૈતૃક ઘરમાં રહેતા લોકો, બંને માટે ઘરનો અનુભવ કદાચ જુદો હશે. પણ શું પોતાનો ખૂણો શોધવાની કે સુખદાયક જગ્યા બનાવવાની જરૂરિયાત બદલાય છે? મને નથી લાગતું.
ના, જરૂરિયાત તો એ જ રહે છે. કદાચ સ્વરૂપ બદલાય. બેચલર્ડના વિચારો આપણને એ શીખવી શકે કે આપણી પાસે જે પણ જગ્યા છે, ભલે મર્યાદિત હોય, એમાં પણ કાવ્યાત્મકતા, સુખદાયકતા કેવી રીતે શોધી શકાય. કદાચ એપાર્ટમેન્ટની નાની બાલ્કની પણ બહારની દુનિયા સાથે જોડાણનો અનુભવ કરાવી શકે, અથવા વાંચવા માટેની એક ખાસ ખુરશી એ ખૂણા જેવી સ્થિરતા અને શાંતિ આપી શકે.
સાચી વાત છે. મુદ્દો ભૌતિક વિસ્તારનો એટલો નથી જેટલો એને અનુભવવાની રીતનો છે, કલ્પનાનો છે.
બરાબર.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય. આપણે થોડા એવા વિચારો જોઈએ.
હા, ચોક્કસ.
પહેલો વિચાર, ઘર દિવા સ્વપ્નને આશ્રય આપે છે, ઘર સ્વપ્ન દ્રષ્ટાનું રક્ષણ કરે છે, ઘર શાંતિથી સ્વપ્ન જોવાની મંજૂરી આપે છે, આ ઘરના મનોવૈજ્ઞાનિક કાર્ય પર સીધો પ્રકાશ પાડે છે, એ ફક્ત શારીરિક આશ્રય નથી પણ માનસિક અને કાલ્પનિક આશ્રય પણ છે.
ખૂબ સુંદર અને સચોટ વાત. બીજો એક વિચાર છે, દરેક ખરેખર વસવાટ કરેલી જગ્યા ઘરની ભાવનાનો સાર ધરાવે છે. આનો અર્થ બહુ ઊંડો છે. ઘર એ કોઈ ચોક્કસ સ્થળ કરતાં વધુ એક અનુભૂતિ છે, એક ભાવના છે. જ્યાં આપણને સલામતી લાગે, આરામ મળે, પોતાનાપણું લાગે, એ જગ્યા ઘર બની જાય છે, પછી ભલે તે ગમે તેટલી નાની કે અસ્થાયી કેમ ન હોય.
અને ત્રીજો વિચાર, જે મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યો, આંતરિક વિશાળતા દિવા સ્વપ્નની દાર્શનિક શ્રેણી છે. જે દિવા સ્વપ્નો આપણને બ્રહ્માંડમાં લઈ જાય છે તે આપણા અસ્તિત્વનું સંવર્ધન છે. એટલે કે જ્યારે આપણું મન કલ્પના દ્વારા વિશાળ બને છે ત્યારે આપણે પોતે પણ વધુ સમૃદ્ધ થઈએ છીએ, આપણી ચેતનાનો વિકાસ થાય છે.
બરાબર. આ વિચારો એટલા શક્તિશાળી એટલા માટે લાગે છે કારણ કે તે આપણા રોજિંદા, જેને આપણે સામાન્ય માની લઈએ છીએ, તેવા અનુભવોને એક અસાધારણ ગહનતા અને અર્થ બક્ષે છે. તે આપણને સતત યાદ અપાવે છે કે આપણી બહારની દુનિયા અને આપણી અંદરની દુનિયા એકબીજા સાથે કેટલી ઊંડાણથી જોડાયેલી છે.
તો આ બધા જ્ઞાનનો આપણે વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ? એક તો એ કે આપણે સૌ આપણું પોતાનું ટોપો એનાલિસિસ કરી શકીએ, નહીં વિચારી શકીએ કે આપણા ભૂતકાળની કઈ જગ્યાઓ આપણને સૌથી વધુ ગમતી હતી, શા માટે ગમતી હતી, એમાં શું ખાસ હતું.
હા, અને એ સમજણનો ઉપયોગ કરીને આપણે આપણા અત્યારના ઘરમાં, આપણી વર્તમાન જગ્યાઓમાં સભાણપણે એવી સુખદાયક જગ્યાઓ બનાવી શકીએ, એવી જગ્યાઓ જે આપણને ખરેખર શાંતિ, આનંદ અને પ્રેરણા આપે.
બરાબર. અને ઘર બનાવતી વખતે કે સજાવતી વખતે પણ આ દ્રષ્ટિકોણ રાખી શકાય. ફક્ત ઉપયોગીતા, ફંક્શનાલિટીઝ નહીં પણ મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો પણ વિચાર કરવો. શું ઘરમાં એવા શાંત ખૂણા છે? શું પ્રકાશની વ્યવસ્થા એવી છે જે જુદા જુદા સમયે જુદો મૂડ બનાવી શકે? શું ઘર આપણને થોડા અંતર્મુખી થવા, વિચારવા પ્રેરે છે?
હા, આ રીતે ઘર ફક્ત રહેવાની જગ્યા ન રહેતા એક જીવંત જગ્યા બને, જેમાં આત્મા હોય એવું લાગે. અને જે લોકો સર્જનાત્મક ક્ષેત્રોમાં છે, લેખકો, કલાકારો, ડિઝાઇનરો, એમના માટે તો આ પુસ્તક ખજાનો છે. જગ્યાની ભાષા કેવી રીતે લાગણીઓ જગાડે છે એ સમજવું, જેમ કે ખુલ્લી જગ્યા કેવો ભાવ જગાડે, બંધ જગ્યા કેવો ભાવ જગાડે, ખૂણો શું કહે છે, બારી શું કહે છે, આ બધું સમજીને તેઓ પોતાના કામને વધુ અસરકારક અને ભાવવાયી બનાવી શકે છે.
અને મને લાગે છે કે સૌથી મોટો ફાયદો તો એ છે કે આપણે આપણી આસપાસની સામાન્ય વસ્તુઓને, સામાન્ય જગ્યાઓને એક નવી, કદાચ કાવ્યાત્મક દૃષ્ટિથી જોતા શીખીએ. કબાટનો દરવાજો હોય, છાપરા નીચેની જગ્યા હોય, ઘરનો ઉંબરો હોય, દરેકમાં એક અર્થ છુપાયેલો છે.
બરાબર. જો આપણે એ અર્થને, એ કાવ્યાત્મકતાને ઓળખી શકીએ તો આપણો રોજિંદો જીવનનો અનુભવ જ વધુ સમૃદ્ધ અને સુંદર બની જાય.
આ આખી ચર્ચામાંથી મારા માટે જો કોઈ એક વિચાર સૌથી વધુ સ્પર્શી ગયો હોય તો એ છે બાળપણના ઘરનો વિચાર. ભલે આપણે આજે ગમે ત્યાં રહેતા હોઈએ પણ એ પહેલું ઘર એ આપણી અંદર એક માનસિક લંગર તરીકે હંમેશા રહે છે. આપણી ઓળખનો, આપણી સુરક્ષાની ભાવનાનો એક અદૃશ્ય પાયો છે. આ વાત મને ખૂબ ઊંડી લાગી.
હા, એ ખરેખર ખૂબ પ્રભાવશાળી વિચાર છે. અને મારા માટે કદાચ પેલો ટોપો એનાલિસિસનો ખ્યાલ સૌથી વધુ રસપ્રદ રહ્યો, એટલે કે આપણી જાતને સમજવા માટે આપણી પ્રિય સુખદાયી જગ્યાઓનો અભ્યાસ કરવો. આ પોતાની જાતને જોવાની એક બહુ જ હકારાત્મક અને રચનાત્મક રીત છે મને લાગે છે. અને બીજું, જે રીતે બેચલર્ડ દિવાસ્વપ્ન અને કલ્પનાના મહત્ત્વ પર ભાર મૂકે છે, એ આજના સતત દોડધામવાળા અને ઉત્પાદકતા પર વધુ પડતો ભાર મૂકતા સમાજમાં એક બહુ જરૂરી યાદ અપાવનારું પરિબળ છે.
તો ટૂંકમાં કહીએ તો સ્થાનનું કાવ્યશાસ્ત્ર આપણને શીખવે છે કે આપણા ઘરો, આપણી જગ્યાઓ એ માત્ર નિર્જીવ પૃષ્ઠભૂમિ નથી, એ તો આપણી ચેતના, આપણી સ્મૃતિઓ, આપણા સપનાઓને ઘડવામાં સક્રિય ભાગીદારો છે. આપણે એમાં કેવી રીતે વસીએ છીએ એ આપણા આંતરિક જીવનની ગુણવત્તા પર અસર કરે છે.
બરાબર. આ પુસ્તક આપણને આપણી આસપાસની દુનિયાને, એમ કહી શકાય કે કવિની આંખે જોવાની પ્રેરણા આપે છે.
પરંતુ અહીં એક વિચાર આવે છે, જેમ આપણે આપણી ભૌતિક જગ્યાઓના મહત્ત્વને સમજી રહ્યા છીએ, તેમ આપણે વધુને વધુ ડિજિટલ અને વર્ચ્યુઅલ જગ્યાઓમાં પણ સમય વિતાવી રહ્યા છીએ. તો શું ભવિષ્યમાં, જ્યારે વર્ચ્યુઅલ રિયાલિટી કદાચ વધુ સામાન્ય બનશે, ત્યારે સ્થાનના કાવ્યશાસ્ત્ર જેવા વિચારોની પ્રસ્તુતતા ઓછી થઈ જશે?
સારો પ્રશ્ન છે.
કે પછી એવું બનશે કે આપણી ભૌતિક જગ્યાઓ સાથેનો આપણો સંબંધ કદાચ વધુ કિંમતી, વધુ ગાઢ બનશે, કારણ કે એ અનુભવ કદાચ વધુ દુર્લભ બનતો જશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન જરૂર છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.